સમયસાર જે પરમાગમ શાસ્ત્ર છે એની 13 નંબરની ગાથા ચાલે છે. એમાં અનાદિકાળથી આત્મા પોતાના સ્વરૂપને ભૂલીને, અર્થાત પોતાના આત્માને જાણ્યા વિના, એની શ્રદ્ધા કર્યા વિના અનાદિકાળથી જીવ અજ્ઞાનથી રખડે છે. એવો અજ્ઞાની પ્રાણી, એને પણ આત્માનું ભાન કેમ થાય ને આત્માનું જ્ઞાન કેમ થાય ને આત્માનું કેમ શ્રદ્ધાન થાય, એ વિષય ચાલે છે. અનંતા કાળથી એ પુણ્યને પાપના પરિણામને કરતો આવે છે, કરતા બુદ્ધિએ, અને એ બે પ્રકારના પરિણામ દુઃખરૂપ છે અને એના ફળમાં આત્મા દુઃખ ભોગવે છે. પાપના પરિણામમાં એ નરક અને નિરોધ અને તિર્યંજ ગતિમાં જઈને દુઃખ ભોગવે છે, અને પુણ્યના પરિણામ કરીને એ મનુષ્ય ગતિ અને દેવ ગતિમાં જઈને દુઃખને ભોગવે છે. અને પુણ્યને પાપના પરિણામથી ભિન્ન અંદર જ્ઞાનમય આત્મા જે બિરાજમાન છે, એનું એણે અંતર ધ્યાન કરી એક સમય માત્ર પણ એનું લક્ષ્ય કર્યું નથી, એને દ્રષ્ટિ કરી નથી, એનો અનુભવ કર્યો નથી, એવા આત્માનો અનુભવ કેમ થાય, આત્માના દર્શન કેમ થાય, એ આત્માનું ધ્યાન કેમ પ્રગટ થાય, એ વિષય ચાલે છે. જ્યારે આત્મા ઘડી બે ઘડી કે ચાર ઘડી જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે, ટાઈમ ન મળે તો પણ ટાઈમ મેળવીને પોતાના હિતને ખાતર એ જ્યારે આત્માનો વિચાર કરવા બેસે, શ્રવણ કરવા બેસે, અથવા તો એ શાસ્ત્ર વાંચનમાં બેઠો હોય, ત્યારે આખા જગતને એણે ભૂલી જવું પડશે. માયક મારા આત્મા સિવાય આ જગતમાં બીજા કોઈ પદાર્થ મને દેખાતા નથી, હું જ છું અને બીજું બધું હોવા છતાં તે મારામાં નથી, મારાથી ભિન્ન છે. એટલે આખા જગતનું વિસ્મરણ કરીને આ દેહનો મારે સંયોગ સંબંધ છે કે નહીં એનું પણ વિસ્મરણ કરીને, અને વર્તમાનમાં હું જ્ઞાનમય આત્મા છું એનું સ્મરણ કરતો આત્મા, માત્ર પોતાના આત્માના સ્વરૂપને અને આત્માના થતા પરિણામને બસ એટલી મર્યાદામાં પોતાના માનસિક જ્ઞાનને લાવીને, મર્યાદામાં લાવીને એના માનસિક જ્ઞાનનો જે વિષય છે એ વર્તમાન વર્તતા જે પરિણામ છે તે આત્માના પરિણામ હોવા છતાં પણ એ પરિણામનું સ્વરૂપ જાણીને એ નવ તત્વના ભેદો જે આત્માના પરિણામ છે એને જાણીને એનું પણ લક્ષ છોડીને આખા જગતને તો ભૂલી જવું, દેહમાં હું છું કે દેહમાં હું નથી, દેહનો મને સંયોગ છે કે દેહનો સંયોગ નથી, હું સ્ત્રી છું કે પુરુષ છું કે હું મનુષ્ય છું કે દેવ છું, એ બધા દેહના ધર્મોને એક બાજુ રાખી ભૂલી વિસ્મરણ કરી અને હું તો એક આત્મા છું, અને આત્મા હોવાથી આત્માના પરિણામ પણ થાય છે, કેમ કે પરિણામ વિના આત્મા હોઈ શકે નહીં. જગતના બધા પદાર્થો એ ટકીને પલટે છે, ટકીને પલટે છે એટલે જળ જળ ભાવે રહી અને જળના પરિણામ રૂપે પરણમે છે. ચેતન એવો આત્મા કાયમ ટકીને એના થતા પરિણામ રૂપે આત્મા પરણમે છે. તો આત્મા અને આત્માના પરિણામ માત્ર એને પોતાના જ્ઞાનને પ્રમાણ જ્ઞાનનો જે વિષય દ્રવ્યને પર્યાય સ્વરૂપ વસ્તુ એ મર્યાદામાં લાવીને, પછી આત્માના થતા જે પરિણામો એ પરિણામોના નવ પ્રકાર છે. સર્વજ્ઞ વિતરાગ પરમાત્માએ કહેલી વાત સંતોએ અનુભવીને આ શાસ્ત્ર લખ્યા છે કે આત્મા છે અને આત્માના ક્રમે નવ પ્રકારના પરિણામો થાય છે. આત્મા એક છે અને એના પરિણામોના પ્રકાર નવ છે. જીવના જે પરિણામ છે, દસ પ્રકારના પ્રાણ, એ ઇન્દ્રિય જ્ઞાન, મનબળ, વચનબળ, કાયબળ, શ્વાસોશ્વાસ ને આયુ, એ આત્માના પરિણામની યોગ્યતા છે. આ જે શ્વાસ ચાલે છે એ તો જળના પરિણામ છે. શ્વાસ જે ચાલે છે એ આત્માના પરિણામ નથી, પણ એ પ્રકારની જીવની યોગ્યતા છે એ સમયે એને જીવના પરિણામ કહેવામાં આવે છે. એમ જીવના દસ પ્રકારના પરિણામ જે છે એને વ્યવહારે જીવ કહેવામાં આવે છે, જીવના પરિણામ છે. અને એક બીજું અજીવ નિમિત્ત છે, એ આ અજીવ છે એવું જે જ્ઞાન થાય એ જ્ઞાનના પરિણામને પણ અજીવ કહેવામાં આવે છે ઉપચારથી. અને પરના લક્ષ્ય થતા પુણ્યને પાપના પરિણામ એ જીવના પરિણામો છે. અને પાપનું ફળ જેમ દુઃખ છે એમ પુણ્યના પરિણામનું ફળ પણ એકાંતે સર્વથા દુઃખ, દુઃખને દુઃખ છે એમાં આત્મિક સુખનો એક છાંટો નથી. કેમ કે પરાશ્રિત ભાવમાં સુખ ન હોય પણ દુઃખ હોય, કષાયની તીવ્રતા હો કે કષાયની મંદતા હો, બે કષાયની જાતના પરિણામ હોવાને કારણે કષાયનું ફળ દુઃખ છે. આશ્રવ અને બંધ, આશ્રવ એટલે કે જેના નિમિત્તે જળ કર્મનું આવાગમન થાય એવા મિથ્યા, તવરત, કષાયને યોગ એવા પરિણામને ભગવાન આશ્રવ કહે છે, જીવના પરિણામ છે. બંધ એટલે રાગની અંદર એકતા બુદ્ધિ કરવી અને પરને પોતાનું માનવું, એને ભાવબંધ કહેવામાં આવે છે, જીવના પરિણામ છે. સંવર, નિજરાને મોક્ષ એ પણ જીવના પરિણામ છે. સંવર એટલે શુદ્ધ આત્માનો અનુભવ થતા જે આંશિક શુદ્ધિ થાય એની પ્રાપ્તિ થાય, આંશિક વિતરાગતા પ્રગટ થાય એને ભગવાન સંવર કહે છે. અને વિશેષ વિતરાગ દશા પ્રગટ થાય, વિશેષ શુદ્ધિની વૃદ્ધિ થાય, વિશેષ આનંદની વૃદ્ધિ થાય તેને પરમાત્મા નિર્જરા તત્વ કહે છે, જીવના આત્માના પરિણામ છે. અને મોક્ષ એ પરિપૂર્ણ આનંદની પ્રાપ્તિ, પરિપૂર્ણ જ્ઞાન દર્શન ચારિત્રની પ્રાપ્તિ થાય એને પરમાત્મા મોક્ષ કહે છે. એ નવે પ્રકાર આત્માના પરિણામ છે એમ જાણીને પછી આગળ એ નવ પ્રકારના ક્રમે થતા પરિણામ જે કયા એનું જેવા પરિણામ છે તેવા પરિણામને તે સ્વરૂપે જાણીને અને તે પરિણામનું ફળ જે પ્રકારે હોય છે તે પ્રકારે જાણીને પછી એ નવ તત્વના પરિણામના ભેદનું પણ લક્ષ છોડીને અંતરમાં એક શુદ્ધાત્મા બિરાજમાન છે. કેમ કે પરિણામ હોય એ પરિણામી વિના ન હોય, પરિણામ હોય એ દ્રવ્ય વિના ન હોય, પર્યાય થાય છે તો દ્રવ્ય વિના ન હોય. તો આ નવે પ્રકારના જે પરિણામ થયા તે કોઈ અધરથી થતા નથી, એ આત્માને આધારે થયેલા છે. એ પર્યાયને દ્રવ્યનો આધાર છે. જેમ સમુદ્ર વિના મોજા ન હોય, મોજાના નવ પ્રકાર ઉત્પન્ન થાય, નાના મોટા એ મોજાને મોજા સ્વરૂપે જાણીને એ મોજા ઉપરથી લક્ષ છોડીને એ ધીર ગંભીર ને સ્થિર એવા સમુદ્ર ઉપર લક્ષ કરતા એને સમુદ્રનો સ્વભાવ ખ્યાલમાં આવે છે. એમાં આત્મા છે તો એ દ્રવ્ય છે, એમાં અનંતા ગુણો છે, શક્તિઓ છે આત્માની, જ્ઞાન દર્શન ચારિત્ર સુખ આદિ. એવા અનંત ગુણાત્મક એવા ગુણી અર્થાત આત્મ પદાર્થ જે કાયમ રહેનારી વસ્તુ છે, અનાદિ અનંત છે, અવિનાશી છે, નિત્ય છે, ધ્રુવ છે, એવો જે આત્મા, એ આત્માના દ્રવ્યની ઉપરના ભાગમાં જે પરિણામ થાય છે નવ પ્રકારના ક્રમે ક્રમે, એ પરિણામ જેમ છે તેમ જાણીને પછી એ પરિણામનું પણ લક્ષ છોડીને એ પરિણામને આધારભૂત જે આત્મા છે, એ આત્માનું આત્મા જ્યારે અંતર્મુખ થઈને લક્ષ કરે છે ત્યારે એને આત્માનો દર્શન થાય છે, અનુભવ થાય છે, એને પરમાત્મા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન કહે છે. એ વાત નવ તત્વને જાણ્યા અનંતવાર જૈનનો સાધુ થયો, શ્રાવક થયો, પણ નવ તત્વને જાણ્યા પણ નવ પરિણામને જાણતા જાણતા એમાં રોકાઈ ગયો. પણ નવ પ્રકારના જે પરિણામ થાય છે એ કોને આધારે થાય છે, એવો આધારભૂત જે પદાર્થ આત્મદ્રવ્ય સ્વભાવ, ત્યાં સુધી એ પહોંચતો નથી. એટલે એને પરિણામના દર્શન થાય છે અને પરિણામ નાશવાન છે એમાં આત્મબુદ્ધિ કરીને અજ્ઞાની બની જાય છે. સંવર નિજરાને મોક્ષના પરિણામ પ્રગટતો એને થતા નથી, પણ શાસ્ત્ર દ્વારા જાણ્યું કે આને સંવર કહેવાય, આને નિર્જરા કહેવાય, આને મોક્ષ કહેવાય. એમ નવ તત્વના પરિણામના ભેદને જાણીને પછી જેને શુદ્ધાત્માના દર્શન કરવા હોય અથવા ધર્મ કરવો હોય, શુદ્ધાત્માનો અનુભવ કહો કે ધર્મ કહો, એક જ વાત છે. શુદ્ધાત્માના અનુભવ વિના ધર્મની શરૂઆત ત્રણ કાળમાં થઈ શકતી નથી. આજે અનુભવ કરે, કાલ કરે કે કાળાંતરે કરે. એમ નવ તત્વના પરિણામના ભેદને જાણીને પછી એ ભેદનું પણ લક્ષ છોડીને શુદ્ધ આત્મતત્વ અંતર બિરાજમાન છે પર્યાયનો આધારભૂત દ્રવ્ય. દ્રવ્યને આધારે પર્યાય થાય છે, દ્રવ્યને આધારે પર્યાય થાય છે, તો એને આધારાધેય સંબંધ કહેવામાં આવે છે. કેમ કે પરથી જ્યારે જુદું પાડવું હોય ત્યારે દ્રવ્યને અને પર્યાયને આધારાધેય સંબંધ છે, અને પછી એ પ્રમાણમાંથી નયમાં જવું હોય તો પર્યાય પર્યાયને આધારે છે, દ્રવ્યને આધારે પણ નથી. એમ નવ તત્વના ભેદનું પણ લક્ષ છોડીને અભેદ સામાન્ય ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ચૈતન્ય મૂર્તિ અંદર બિરાજમાન છે, એને તો નિહાળ, એને જો, એનું લક્ષ કર, એમાં આત્મબુદ્ધિ કર. નવ તત્વના પરિણામના ભેદોને જાણીને જો એમાં રોકાઈ જાય તો એને એમાં આત્મબુદ્ધિ થશે, અને આત્મબુદ્ધિ થતા એ પરિણામમાં એને સ્વામિત્વ બુદ્ધિ હશે, અને એ પરિણામનો કર્તા બનતા અકર્તા એવો જ્ઞાયક સ્વભાવ દ્રષ્ટિમાં આવશે નહીં. જ્યાં જેના ઉપર એનું લક્ષ જાય છે તેમાં આત્મબુદ્ધિ થયા વિના રહેતી નથી. અનાદિકાળથી શુદ્ધાત્માનું લક્ષ અજ્ઞાનીએ કર્યું નથી, એટલે દેહમાં દ્રષ્ટિ જાય, સંયોગમાં જાય, રાગમાં દ્રષ્ટિ જાય, ત્યાં તેને મારાપણાની ભ્રાંતિ થાય છે, પણ એ પદાર્થ તોય આત્માના થઈ શકતા નથી. દેહ પણ આત્માનો ન થાય ને કુટુંબ કબીલા પણ આત્માના તો ન થાય, માત્ર એને મારાપણાની મિથ્યા કલ્પના થાય છે, એ કલ્પનાથી દુખી છે. ત્યારે અહીંયા નવ તત્વની વાત કરતા કહે છે કે પરિણામ થવા યોગ થાય છે. ભાઈ વિષય જરા સૂક્ષ્મ છે, અનાદિકાળથી ભેદ જ્ઞાનનો અભાવ હોય અને અજ્ઞાન દશા હોય ત્યાં સુધી તે આત્મા અશુદ્ધ નિશ્ચય નહીં રાગાદિનો કરતા થાય છે અને એનું ફળ દુઃખને આત્મા ભોગવે છે. એ અશુદ્ધ નિશ્ચય નહીં કહો કે વ્યવહાર નહીં કહો, એકાર્થ છે. અને એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં પ્રગટ થાય ત્યારે આત્મા ભેદ જ્ઞાનનો સદભાવ થવાથી તે આત્મા સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામનો એ કથનચિત કરતા થાય છે અને એના ફળ સુખને ભોગવે છે. પણ એ બે પ્રકારની જે વ્યવહાર નહીં કહી એનાથી આગળ એક શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં નિશ્ચય નહીંનો વિષય શુદ્ધ આત્મા છે, એની સમીપે જઈને આત્મા આત્માને જુએ છે તો આત્મા આ પરિણામો થયા થવા યોગ થાય છે એમ જણાય છે, પણ પરિણામને હું કરું છું એમ જાણવામાં આવતું નથી. કેમ કે જેનું કર્તૃત્વ ભાસે ત્યાં જ દ્રષ્ટિ રહે છે, દેહનો કરતા હું છું એમ અભિપ્રાયમાં ભાસે છે તો એની દ્રષ્ટિ પર ઉપર જ રહે છે. એમ સંયોગનો હું કરતા છું એમ માને તો એની દ્રષ્ટિ પર સંયોગ ઉપર જાય છે, પણ પર પદાર્થનો કે દેહનો હું કરતા નથી, હું તો એ જ્ઞાતા આત્મા છું તો એની દ્રષ્ટિમાં પરનું કર્તૃત્વ છૂટે છે તો અકર્તા એવો આત્મ સ્વભાવ પર દ્રષ્ટિ આવે છે. એમ અંદરમાં આઠ કર્મ એનો પણ હું કરતા નથી થવા યોગ થાય છે પરિણામ. એમ અંદરમાં પુણ્યને પાપના પરિણામ પણ થવા યોગ થાય છે એમ જ્ઞાનમાં જણાય છે, પણ એ પરિણામને હું કરું છું એમ જો જાણવામાં આવતું હોય તો એની દ્રષ્ટિ પરિણામ ઉપર રહે છે. જે પોતાનું કર્મ ભાસે છે એને જ જોવા જાય છે, કેમ કે હું કરતા ને આ મારા પરિણામ છે કર્મ, એવી અજ્ઞાનમય બુદ્ધિ અનાદિકાળથી છે. એ અજ્ઞાનનો નાશ થઈને એ આત્માનો આત્માને અનુભવ કેમ થાય એવી અપૂરો વાત એક આ 13 નંબરની ગાથામાં આચાર્ય ભગવાન કરુણા કરીને સમજાવે છે. નવ તત્વના પરિણામો છે પણ એ પરિણામનું તો લક્ષ છોડી દે, પરળતા પરિણામને, નાશવાન પરિણામને, કર્મ સાપેક્ષ પરિણામને તો લક્ષ છોડી દે. પરિણામનું લક્ષ પરિણામ નહીં છૂટે, પણ પરિણામમાં આત્મબુદ્ધિ છોડી દે અને શુદ્ધાત્મામાં આત્મબુદ્ધિ જમા. તો કહે છે કે થવા યોગ થાય છે. આ હા હા, થવા યોગ થાય છે એને એવું જેનું જ્ઞાન પ્રગટ થાય એ તો જ્ઞાતા થઈ ગયો, વિશ્વનો સાક્ષી બની ગયો. ગ્રસ્ત અવસ્થામાં હોવા છતાં પણ એ દ્રષ્ટિ અપેક્ષા એ પરમાત્મા થઈ જાય છે, શ્રદ્ધા અપેક્ષા એ પરમાત્મા થાય છે, ચારિત્ર અપેક્ષા એ પામરતા છે. ચારિત્ર અપેક્ષા એ હજી પરમાત્મા થયો નથી, પણ શ્રદ્ધામાં આવી ગયું કે થવા યોગ પરિણામ થાય છે. અરે પરિણામ થવા યોગ થાય છે, હવે હજી પર પદાર્થ થવા યોગ થાય છે એ બેસતું નથી, હું કરું તો થાય. તો આ અંદરની આ તો વાત છે કે બહારનું તો વિસ્મરણ કરી દે, જગતને તો બે ઘડી ચાર ઘડી ધ્યાનમાં બેસ ત્યારે ભૂલી જા, અને તારો દ્રવ્ય ને તારા પરિણામ, એ પરિણામના નવ પ્રકાર ભગવાને કયા એને જેમ છે તેમ જાણીને એ પરિણામનું પણ લક્ષ છોડી દે, પરિણામને જાણવાનું બંધ કરી દે, પરિણામનું કર્તૃત્વ તો છોડી દે, કેમ કે થવા યોગ થાય છે પરિણામ. આ સુખે થવાનો માર્ગ છે હો, આ વાત એના ખ્યાલમાં જો લેશે તો એને અંદરમાં કામ થશે. આ વાત અપૂર્વ છે, સાધારણ વાત નથી. આ પરિણામો થાય છે, થવાયોગ થાય છે એમ જાણવામાં આવે એટલે એનું કર્તૃત્વ બુદ્ધિ છૂટે છે. પછી આ પરિણામ થવાયોગ થાય છે એને જાણવાનું પણ હવે તું બંધ કરી દે. તારામાં થતા પરિણામને જાણવાનું બંધ કરી દે. પરિણામનું કર્તૃત્વ તો બુદ્ધિમાંથી શ્રદ્ધામાંથી છોડી દે, તત્કાળ છોડી દે. કેમ કે સ્વતંત્રપણે પરિણામ સતેના સ્વ અવસરે થયા કરે છે. એને હું શું કરું? ન થવાના પરિણામ હોય એને શું કરું? અને થવા કાળે થાય છે એના કાળક્રમે આવતા પરિણામ એને શું કરું? પણ આવતા પરિણામ આવે, થવાયોગ થાય છે, એને જાણવાનું પણ બંધ કરી દે. એનું લક્ષ્ય છોડી દે કે આ પાપના પરિણામ હતા અને હવે પુણ્યના પરિણામ આવ્યા, એનું પણ લક્ષ્ય છોડી દે. સંયોગનું તો લક્ષ્ય છોડી દે, દેહનું તો લક્ષ્ય છોડી દે, પણ તારામાં થતા જે પરિણામ પાપના પરિણામ હતા એ ગયા અને પુણ્યના પરિણામ આવ્યા. દુકાનમાં ગયો, વેપાર રોજગાર પાપના પરિણામ હતા, પછી ઘરે આવીને સ્વાધ્યાયમાં બેસે છે અથવા ધર્મસ્થાનકમાં મંદિર આદિમાં જઈને ભગવાનના દર્શન કરવા જાય છે, ત્યાં શુભભાવ આવ્યા, પરિણામ થયા. પરિણામને મેં કર્યા એ તો વસ્તુના સ્વભાવમાં નથી, એ તો અજ્ઞાનીને ભાસે છે. થતા પરિણામનું કર્તૃત્વ અજ્ઞાનીને ભાસે છે, પણ એનો પ્રતિભાસ અજ્ઞાનમય છે. એનો પ્રતિભાસ સાચો. જ્ઞાનીઓ કહે છે કે થવા યોગ પરિણામ થાય છે. હવે કે છે અજ્ઞાનીને કહે છે કે તારામાં થતા પરિણામો એનો હું કરતા ને એ મારું કર્મ, એવી કર્તૃત્વ બુદ્ધિ છોડીને આ પાપના પરિણામ ગયા ને પુણ્યના પરિણામ આવ્યા એનું જાણવાનું પણ બંધ કરી દે. રાગને જાણવાનું પણ બંધ કર. અને જે જાણનાર છે આત્મા એને એક સમય તો જાણ. જાણતા તો તને આવડે છે, જાણવાની ક્રિયા તો સમય સમય થઈ રહી છે. જાણનાની ક્રિયા કઈ અટકવાની નથી, પણ જે જાણવાની ક્રિયાનો વિષય પર છે, જે તારા જ્ઞાનમાં પરને જાણવા તું રોકાઈ રહ્યો છો, એ પરને જાણવાનું બંધ કરી તારામાં થતા પરિણામો એને પણ જાણવાનું બંધ કરી અને તારા શુદ્ધાત્મા ચિદાનંદ આત્માને એકવાર અંતર સન્મુખ થઈને જો જાણ. જાણતા તો આવડે છે, વિષય બદલાવી નાખ. તારા જ્ઞાનનો વિષય જે પુણ્યપાપના પરિણામ જણાય છે એને બદલે તું જાણનારને જાણ, આત્માને જાણ. કે આત્મા પુણ્યપાપના પરિણામથી ભિન્ન છે. પુણ્યપાપના પરિણામ અને આત્મા એક વસ્તુ નથી, એક જીવ તત્વ છે અને બીજું આશ્રવ તત્વ છે. એમ આશ્રવને જાણવાનું છોડીને અંતરમાં શુદ્ધ આત્માને જાણવું એને પરમાત્મા શુદ્ધ નહીં કહે છે, એને શુદ્ધ આત્માનો અનુભવ કહે છે. એ વાત આપણે ચાલે છે કે થવા યોગ થાય. આ હા હા, સાક્ષી બની જાને તું, તું જોતો ખરો, તું સાક્ષી બન, તો પાપના પરિણામ ને પુણ્યના પરિણામ એના કાળક્રમમાં આવવાના છે. એ આવશે કેમ કે હજી તું ગ્રસ્ત છો, તારી ઊંચી વિતરાગ દશા થઈ નથી, તું સાધુ થયો નથી, તું ગ્રહસ્થી છો એટલે પાપના પરિણામ પણ આવશે ને પુણ્યના પરિણામ આવશે. તું કરતા બધું છોડી દે, કરું તો પાપને પુણ્યના પરિણામ થાય એમ નથી. જો તું બે ઘડીએ ખતરો કર કે પાપ અને પુણ્યના પરિણામનો હું અકર્તા છું, હું તો જ્ઞાયક છું, એમ એક વાર જ્ઞાયક ઉપર દ્રષ્ટિ કરીને અનુભવ કરી લે અને કર્તૃત્વ બુદ્ધિ છોડી દે. સાક્ષી થઈ જા, તારામાં થતા પરિણામનો પણ તું સાક્ષી રહે. હવે એમ કરતા બુદ્ધિ છોડીને તું બે ઘડી જોતો ખરો કે પાપને પુણ્યના પરિણામ કાળક્રમે આવે છે કે કરતા બુદ્ધિ છૂટતા વેદ પુણ્યને પાપના પરિણામનો નાશ થાય છે, જોતો ખરો. નાશ નહીં થાય પુણ્ય પાપના પરિણામ. પુણ્ય પાપના પરિણામ તો ગ્રસ્તને આવશે, પણ માત્ર ફેર શું પડે છે કે એનું કર્તૃત્વ બુદ્ધિ, સ્વામિત્વ બુદ્ધિ, માલિકી પણ, ધણી પણ છૂટી જાય છે. એ ભગવાન આત્મા આત્માનો ધણીને સ્વામી થાય છે કે જ્ઞાયક ભાવ તે મારું સ્વ ને હું એનો સ્વામી, એમ શુદ્ધ આત્માની સાથે સ્વસ્વામી સંબંધ જોડાય છે. ત્યારે તે સમયે રાગની સાથે સ્વસ્વામી સંબંધ તૂટી જાય છે, છૂટાછેડા થાય છે. છૂટાછેડા કરવાની વાત છે આ. શેનાથી છૂટાછેડા કરવા છે? સંસાર તત્વથી. આ કે છે કે એકવાર તું તારા આત્માના સ્વરૂપની વાત તો સાંભળ, અનુભવ તો પછી થવા યોગ થાય છે. ઓહો હો, આચાર્ય ભગવાને શું આમાં 12 અંગનો સાર ભરી દીધો છે. બીજું તો બધું થવા યોગ થાય જ છે, એનો તો આત્મા અજ્ઞાન ભાવે અજ્ઞાની પણ કરતા નથી, એ તો અશક્ય છે. એમાં તો કથનચિત કરતાપણાનો ભાવ પણ લાગુ પડતો નથી. પણ જે પરિણામમાં કથનચિત અશુદ્ધ નિશ્ચય નહીં કરતા કહેવામાં આવે છે, એવા જે પરિણામ થાય છે એનો પણ કરતાપણો છોડીને એકવાર અકર્તા એવો જ્ઞાયક સ્વભાવ, જાણક સ્વભાવને જાણ, અને જાણીને તું અનુભવ કરીને પછી બહાર આવતા, જો કરતા બુદ્ધિ છૂટી ગઈ એની સાથે પાપ અને પુણ્યના પરિણામ સર્વથા છૂટી ગયા હોય તો એ પરમાત્મા કેવળી થઈ જાય. પણ પુણ્ય પાપના પરિણામ છૂટતા નથી, પણ એનું સ્વામી પણ કરતા પણ છૂટી જાય છે. એમ સમ્યક દર્શનના કાળમાં એનો સ્વામી બંધ થઈ જાય છે. પરિણામ આવે છે, પણ આ મારા પરિણામ છે એમ મારાપણાની બુદ્ધિ હવે વિકારમાં કષાયમાં થતી નથી. કેમ કે મારાપણાની બુદ્ધિ જ્ઞાયક તત્વમાં, જીવ તત્વમાં આવી કે હું તો એ જ્ઞાયક આત્મા સાક્ષી છું. તો કહે છે કે વિકારી થવા યોગ અને વિકાર કરનારે નિમિત્ત નૈમિતિક સંબંધ જડ કર્મની સાથે છે, પણ એ મારી સાથે એનો નિમિત્ત નૈમિતિક સંબંધ નથી. પરિણામ થાય એનો કરતા પણ નહીં ઉપાદાનપણે, અને નિમિત્તપણે પણ હું એનો કરતા નથી. ઉપાદાનપણે પરિણામ પરિણામથી થાય છે, અને એનું નિમિત્ત કારણ જડ કર્મનો ઉદય છે. હું ઉપાદાનપણે પણ કરતા નહીં, અને મારી હાજરી છે માટે પુણ્ય પાપના પરિણામ થાય એવો પણ મારામાં કારણ નથી. નહીતર હું તો અનાદિ અનંત છું, તો મારી હાજરીને કારણે પુણ્ય પાપના પરિણામ થાય. આત્માની હાજરીને કારણે પુણ્ય પાપ થતા હોય તો સિદ્ધ પરમાત્માને પણ પુણ્ય પાપના પરિણામ થવા, પણ આત્માની હાજરીને કારણે પણ થતા નથી. અને આત્મા એ પરિણામમાં વ્યાપી પસરીને અંદરમાં જઈ અંતર્મગ્ન થઈને એ આત્મા ઉપાદાનપણે પણ એનો કરતા નથી, અને નિમિત્તપણે પણ એનો કરતા નથી. થવા યોગ થાય છે માટે પરિણામ પરિણામને કરે છે, અને એમાં નિમિત્ત કારણ જૂના કર્મનો ઉદય છે. થવા યોગ થાય છે અને એનો નિમિત્ત કરનાર જૂના કર્મનો ઉદય છે. તે બંને પુણ્યને પાપ છે. આશ્રવ થવા યોગ ને આશ્રવ કરનાર તે બંને આશ્રવ ભાવ આશ્રવ ને દ્રવ્ય આશ્રવ, ભાવ પાપ ને દ્રવ્ય પાપ, ભાવ પુણ્ય અને દ્રવ્ય પુણ્ય, ભાવ આશ્રવ અને દ્રવ્ય આશ્રવ. જ્યાં ભાવની વાત આવે ત્યાં જીવના પરિણામ લેવા, અને જ્યાં દ્રવ્ય પાપ આવે ત્યાં એ જૂના કર્મનો ઉદય લેવો. ભાવ પાપ જીવના પરિણામ, દ્રવ્ય પાપ એ નિમિત્તપણે જૂના કર્મનો ઉદય. એમ બધામાં જ્યાં ભાવ શબ્દ આવે ત્યાં જીવના પરિણામ લેવા, અને કરનાર જ્યાં આવે નિમિત્ત કરતા ત્યાં દ્રવ્ય શબ્દ આવે ત્યાં જૂના કર્મનો ઉદય લેવો. થોડુંક જ છે સમજવાનું, બહુ જાજુ તો નથી. દુકાનમાં જેટલો માલ છે ને એટલા માલની યાદી કરવી પડે એટલું નથી, એના કરતા તો માત્ર 1%, 2%, 5% છે. ઓલું તો 500 ચીજ યાદ હોય. કોઈ મોટી દુકાનોમાં તો 1000-1000 ચીજ હોય તે બધી યાદ રાખે. આમાં તો થોડું યાદ કરવાનું છે પણ લાભ મોટો. બધું વિસ્મરણ કરી દે. હું લંડનમાં રહું છું એ ભૂલી જા, હું આ દેહમાં છું એ ભૂલી જા, હું તો જ્ઞાનમાં છું. હું ક્યાં છું અટાણે? હું લોકાકાશમાં નથી, દેહમાં હું નથી, હું તો જ્ઞાનમાં છું, હું તો જ્ઞાનમય છું, તેથી જ્ઞાનમાં છું. જો દેહમય હોઉં તો હું દેહમાં હોઉં, પણ હું તો જ્ઞાનમય છું. જ્ઞાનમય આત્મા દેહમાં ક્યાંથી હોય? દેહમાં દેહ છે અને જીવમાં જીવ છે. એ જીવ ને અજીવ તત્વ બે ની ભિન્નતા છે. સંયોગ એક છે તો કઈ આ દેહ છે એ ચેતન થઈ જાય તો સોનું 1 તોલો લઈ અને 1 તોલો એમાં ત્રાંબુ કે ચાંદી મેળવી દે તો વજન કરે તો 2 તોલા, અને કહેવાય કે આ 2 તોલા સોનું છે. કહેવાય શું? 2 તોલા. પણ એ 2 તોલા સોનું લઈને 2 તોલા વેચવા જાય સોની ન્યા કે ભાઈ 2 તોલા સોના છે ને ભાવ અત્યારે 2000 રૂપિયા અબાઉટ છે, 4000 રૂપિયા આપો, કદાચ 5000 રૂપિયા ભાવ ઓછો હોય તો ઓછો આપો. વજન કરે છે સોની, 2 તોલા વજન થયું વાત સાચી, પણ આમાં 1 તોલો ત્રાંબુ છે ને 1 તોલો સોનું છે. પણ આ તો એક પિંડ છે ને, આ પિંડ છે પણ એના બે ના લક્ષણ ભેદે વસ્તુ જુદી છે. તને દેખાતી નથી, તું અમને છેતરવા આવ્યો છો પણ અમે છેતરાઈ નહીં. એમ અજ્ઞાની છેતરાણો દેહ ના સંયોગ થી આત્માનો જ્યાં સંયોગ થયો ત્યાં દેહ ને આત્મા એક પિંડ દેખીને દેહ ને જ આત્મા માની બેઠો છે. જ્ઞાની ધર્માત્મા છેતરાતા નથી. દેહ ને આત્મા ત્રણે કાળ ભિન્ન છે, જેમ તરવાર અને મ્યાન બે તદ્દન ભિન્ન ભિન્ન છે. બે એક પદાર્થ. હા, એમ પુણ્ય ને પાપના પરિણામ ને ચૈતન્ય મૂર્તિ દેહ ને આત્મા ભિન્ન છે એમ ભિન્ન છે. કેમ બેસે? હજી તો પુણ્ય કરવાની રૂચિ પડી છે અને પુણ્ય કરતા કરતા ધર્મ થાય. ભાઈ, એ વાત, માર્ગ આખો જુદો રહી ગયો. અંતરનો માર્ગ આખો જુદો છે. જો ને એક બેને પ્રશ્ન કર્યો તો સામાયિકનો, અરે પ્રતિક્રમણનો, તો જો આવી સામાયિકનું સ્વરૂપ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આલોચનાનું શું સ્વરૂપ છે? નિયમસાર છે, ગાથા 125 છે, સમયસારનું સ્વરૂપ. અરે સામાયિકનું શું સ્વરૂપ છે? કેને સામાયિક કહેવાય? આત્માના પરિણામનું નામ સામાયિક ખરું, પણ કયા પ્રકારના પરિણામને ભગવાન સામાયિક કહે છે એનું સ્વરૂપ તો ખ્યાલમાં લીએ નહીં. અને કલ્પનાથી બે ઘડી બેસી જાય, વિકલ્પની ઉત્પત્તિ થાય ને સામાયિક માને અને એનાથી પાછું ધર્મ માને, ઓહો, એ બહુ વિપરીત દશા છે. 100 પરમ સમાધિ અધિકાર છે. સમાધિ એટલે શાંતિનો અધિકાર. આધિ, વ્યાધિ ને ઉપાધિ ત્રણને છોડીને એક આત્માની સમાધિ થાય છે. સમાધિ એટલે જેમાં સામ્ય પરિણામ થાય, વિતરાગી પરિણામ થાય, જે પરિણામમાં આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય એવા પરિણામને પરમાત્મા સમાધિ કહે છે. આધિ એટલે માનસિક, આધિ એ છૂટી જાય, વ્યાધિ એટલે દેહ ઉપરથી લક્ષ છૂટી જાય. દેહમાં ગમે એટલો રોગ હોય, દેહમાં પીડા થતી હોય, ગુમડું હોય, સખત વ્યાધિ થતી હોય, લક્ષ છોડી દે એના ઉપરથી. બહારની પ્રતિકૂળ સિયો ગંજના ગંજ નારકી ના આવી પડે ને, આધિ વ્યાધિની ઉપાધિ કહેવાય. સંયોગની પ્રતિકૂળતાને ઉપાધિ કહેવાય. એ આધિ વ્યાધિની ઉપાધિને છોડીને આત્મા જ્યારે સામાયિકમાં બેસે છે ત્યારે એને સમાધિ થાય છે. સમાધિ એટલે આત્મિક શાંતિનું વેદન આવે છે, એનું નામ સમાધિને ભગવાન સામાયિક કહે છે. જો એનું સ્વરૂપ સાંભળ્યું હશે તો કોગદી ડિપોઝિટ હશે તો વિચારમાં તો આવશે કે સામાયિકનું આવું સ્વરૂપ ભગવાને કહ્યું છે. હું કલ્પનાથી સામાયિક માનું છું, એ કલ્પનાથી સામાય કલ્પનાથી ન થાય. સાવધ વીર ત્રિગુપ્ત છે, ઇન્દ્રિય સમૂહની રુદ છે, સ્થાયી સમાય કતે હને ભાખું શ્રી કેવળી શાસને. ટૂંકો શબ્દાર્થ કરી અને પછી બીજી ગાથા લઈ. જે સર્વ સાવધમાં વિરત છે, સર્વ પ્રકારના પાપ અને પરમાર્થે પુણ્ય પણ પાપ એમાં વિરક્ત નામ તેનું લક્ષ છોડી દે છે, તેના પ્રત્યે પણ ઉદાસ થાય છે, વિરત છે. જે ત્રણ ગુપ્તિવાઓ છે, મન વચન કાયાના લક્ષે પણ જે વિકલ્પને છોડે છે, અને જેણે ઇન્દ્રિયોને બંધ કરી છે, ઇન્દ્રિયનો વ્યાપાર તદ્દન બંધ થઈને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈને આત્માને જ્યારે અનુભવે છે આત્મા, ત્યારે ઇન્દ્રિયનો વ્યાપાર કોઈ રહેતો નથી. ઇન્દ્રિયોને બંધ કરે છે તેને સામાયિક સ્થાયી છે, કાયમી સામાયિક છે, એમ કેવળીના શાસનમાં કહ્યું છે. કેવળી પરમાત્મા વિતરાગ શાસનમાં સામાયિકનું આવું સ્વરૂપ છે. સ્થાવર નેત્ર સર્વભૂત સમૂહમાં સમભાવ છે, સ્થાયી સમાય કતે હને ભાખું શ્રી કેવળી શાસને. જે સ્થાવર, સ્થાવર એટલે પાંચ પ્રકાર છે સ્થાવરના, પૃથ્વી કાય, જળ કાય, તેજ કાય, વાયુ કાય, વનસ્પતિ કાય, પાંચ પ્રકારના એક કેન્દ્રીય સ્થાવર છે. સ્થાવર નામ કર્મના ઉદય હોય છે એને એને સ્થાવર જીવ કહેવાય. અને જે ત્રસ, જે સ્થાવર કે ત્રસ, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પચીન્દ્રિય, સંઘની, અસિંગની, બધા ત્રસ જીવ કહેવાય. એ સર્વ જીવો પ્રત્યે સંભાવ વાળો છે. સંભાવ એને વિષમભાવ પ્રગટ થતો નથી, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં ભગવાને કહ્યું છે. સંયમ નિયમ ને તપ વિશે આત્મા સમીપ છે જે હને, સ્થાયી સમાય કતે હને ભાખું શ્રી કેવળી શાસને. જેને સંયમમાં, નિયમમાં અને તપમાં આત્મા સમીપ વર્તે છે, આહા, એ પરિણામ સમીપ વર્તતા નથી, આત્માની સમીપે આત્મા છે, તેને સ્થાયી, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. નહીં રાગ અથવા દ્વેષ રૂપ વિકાર જન્મે જે હને, સ્થાયી સમાય કતે હને ભાખું શ્રી કેવળી શાસને. આ સામાયિક એક ચારિત્રનો પ્રકાર છે અને સમ્યક દર્શન પૂર્વક જ હોય, બાકી સામાયિક હોઈ શકે નહીં. જેને રાગ કે દ્વેષ નહીં ઉપજતો થકો, વિકૃતિ ઉત્પન્ન કરતો નથી, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. જે નિત્ય વરજે આર્ત તેમજ રૌદ્ર બંને ધ્યાનને સ્થાયી સમાયિક તેહને ભાખું શ્રી કેવળી શાસને. જે આર્ત ધ્યાન અને રુદ્ર ધ્યાનને નિત્ય વર્જે છે, એ દુઃખદાયક પરિણામ છે, વર્જે છે એટલે તજે છે, છોડે છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. જે નિત્ય વરજે પુણ્ય તેમજ પાપ બંને ભાવને, તો સાંભળજો, સામાયિકનું સ્વરૂપ જે નિત્ય વરજે પુણ્ય તેમજ પાપ બંને ભાવને સ્થાયી સમાયિક તેહને બાખું શ્રી કેવળી શાસને. જે પુણ્ય તથા પાપરૂપ ભાવને નિત્ય વર્જે છે એટલે છોડે છે, એનો ત્યાગ કરીને જે આત્માનું ગ્રહણ કરે છે અથવા શુદ્ધાત્માના ધ્યાનમાં આત્માનું ગ્રહણ થતા જે પુણ્યને પાપના વિકલ્પો ઉત્પન્ન થતા નથી, એવી શુદ્ધોપયોગ દશાને પરમાત્મા સામાયિક કહે છે. તેને સ્થાયી સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. જે નિત્ય ધાવે, જે નિત્ય ધ્યાવે ધર્મ તેમજ શુકલ ઉત્તમ ધ્યાનને સ્થાયી સમાયિક તેહને ભાખું શ્રી કેવળી શાસને. જે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનને નિત્ય ધ્યાવે છે તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. આ રીતે સમ્યક દર્શન પૂર્વક બે કષાયના અભાવપૂર્વક જ્યારે સ્થિતિ શ્રાવકની થાય છે ત્યારે એને સામાયિક પણ હોય છે, અને છઠ્ઠા સાતમા ગુણ સ્થાને જ્યારે સાધક આત્મા સાધુ થાય છે તેને તો સ્થાયિક સામાયિક હોય છે. એનો અર્થ શું થયો કે ભાઈ તો સામાયિક કરવી નહીં છોડી દેવી, પણ સામાયિક ક્યાં હતી કે છોડી દેવાની વાત હતી? એ તો કષાયની મંદતા હતી, અને કષાયની મંદતાનું લક્ષ છોડીને આત્માનું ધ્યાન કરવું તો આત્માનો અનુભવ થાય તો એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું આચરણ પ્રગટ થાય અને પછી સ્થિરતા માટે પ્રયોગ કરે બે ઘડીનો તો એને વ્યવહાર સામાયિક કહેવામાં આવે છે, અને ધ્યાનમાં મગ્ન થાય તો તે વખતે શુદ્ધ ઉપયોગ થાય તો નિશ્ચય સામાયિક કહેવામાં આવે છે. હવે અહીંયા તો એ સામાયિક જે પંચમ ગુણ સ્થાને શ્રાવકને પ્રગટ થાય એની પહેલા અવિરતી સમ્યક દ્રષ્ટિ કેમ થાય ને સમ્યક દર્શન કેમ પ્રગટ થાય, અને મિથ્યાત્વના કષાયના પરિણામ જે સંસારનું મૂળિયું છે એનો અભાવ કેમ થાય એની આ ગાથા છે કે ભૂતાર્થ નહીં નવ તત્વને જાણતા સમ્યક દર્શન થાય એવો પાઠ છે. તો કહે છે કે પરિણામ થવાયુક થાય છે, એમ જો તારા જાણવામાં આવશે તો પરિણામનું લક્ષ છૂટી જશે, પણ એ પરિણામ મારાથી થાય છે તો પરિણામ ઉપર લક્ષ રહી જશે. ખ્યાલમાં આવ્યું કે નહીં? આ જે પરિણામ થાય એનો હું કરતા છું તો જે પોતે જે ભાવનો કરતા થાય તેના ઉપર લક્ષ યા કરે. જેમ કે આ હાથ પગ છે એ હું હલાવી શકું છું, એમ જેનો અભિપ્રાય છે એનું લક્ષ્ય હાથ ઉપર જ જશે. જેનું કરતું તો ભાસે, જે પરિણામનું જે દ્રવ્યનું કરતા પણ ભાસે સ્વામી પણ ભાસે ત્યાં જ દ્રષ્ટિ રહેશે. હવે આ દેહનું તો લક્ષ છોડી દે તું, પણ અંદરમાં જે થવા યોગ પરિણામ થાય છે એનો હું કરતા છું એમ જો તારા લક્ષમાં રહી ગયું તો એ તારું લક્ષ પરિણામ ઉપર રહેશે, કશાય ઉપર લક્ષ રહેશે. ભગવાન અકશાય વિતરાગી પ્રતિમા છે ત્યાં તારું લક્ષ નહીં આવે. અને આત્માના લક્ષ વિના આત્માનો અનુભવ થઈ શકતો, માટે થવા યોગ થાય છે એ તો સાક્ષી થઈ ગયો વિશ્વનો. પોતામાં થતા પરિણામ થવા યોગ થાય છે એને જો જ્ઞાનમાં ઊંડાણમાં બેસી ગયું. અને ગુરુદેવ કહે છે કે જો સતના સંસ્કાર ઊંડા સુધી આવી ગયા તો એને આ ભાવમાં સમ્યક દર્શન થાય, ને કદાચિત ન થાય તો બીજા ભાવમાં પણ સમ્યક દર્શન થાય. બહુ ઊંચા પ્રકારની વાત છે પ્રેમચંદ ભાઈ, આ પ્રેમથી સાંભળવા યોગ છે. પ્રેમચંદ ભાઈ આ વાત પ્રેમથી સાંભળવા યોગ છે. આ એટલે બધાએ પ્રેમથી સાંભળવા યોગ છે. પ્રેમચંદ ભાઈ નું તો નામ થવા યોગ થાય છે. આ હા હા, હવે જે થવા યોગ થાય છે તો એને એની સામે મારે જોવાનું ક્યાં રહ્યું? જો મારાથી થાય છે તો મારે એની સામે જોવું જ પડે. ન્યાય સમજાય છે જવેરચંદભાઈ? ખ્યાલમાં આવે છે કે આ જે પાના ફરે છે હો, પાના સ્વયં ફરે છે, એને મેં ફેરવા અને હું ફેરવું છું તો એનું લક્ષ ક્યાં જશે? બરાબર છે, આત્મા ઉપર આવશે. આ તો ન્યાયથી છે કે નહીં વાત? દેશીભાઈ ખ્યાલમાં આવે છે કે આ પાના આ મોટર હું હલાવું છું? દેવસિંહભાઈ કે આપણે મોટરમાં જતા હતા ને, યાદ આવ્યું દેવસિંહભાઈ, આ મોટર હું હલાવું છું તો તમારું લક્ષ ક્યાં જશે? મોટર ઉપર જશે. પણ આ મોટર ચાલે જ છે, હું એનો ચલાવનાર નથી, હું તો જાણનાર છું. અને એ પણ જાણનારને જાણું, જાણનારને જાણતા મોટર જણાય, એવો મારો સ્વભાવ છે. તો તમારું લક્ષ ક્યાં જશે? આત્મા ઉપર જશે. આહા, જો આ બેનો બધા કહે છે કે આત્મા ઉપર જશે, બસ પરિણામનું લક્ષ છૂટી જાય છે. આ હા હા, પરિણામ સામે જોવાનું બંધ થઈ જાય છે. કેમ કે જે પરિણામનો હું કરતા નથી, આ પાના ફરે છે એનો હું ફેરવનાર નથી, તો પછી આના ઉપર લક્ષ રહેતું નથી. જો આનો ફેરવનાર હું છું તો લક્ષ પાના ઉપર જાય છે, પણ આનો ફેરવનાર હું નથી. અરે આ જે જ્ઞાનમાં જણાય છે કે જે જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એવો હું છું. વેલજીભાઈ, આ પાનાને તો ફેરવતો નથી, પણ પાના જે જ્ઞાનની પર્યાયમાં જણાય એ જ્ઞાન પણ મારું નથી, પણ જે જ્ઞાનમાં જ્ઞાયક જણાય તે જ્ઞાન મારું છે. તો એનું લક્ષ્ય પર પદાર્થ ઉપરથી ખસી જશે, રાગ ઉપરથી ખસશે, ઇન્દ્રિય જ્ઞાન આને પ્રસિદ્ધ કરે છે એના ઉપરથી પણ લક્ષ ઉઠી જશે, અને અતિન્દ્રિય મહાપદાર્થ ચિદાનંદ આત્મા અંદર બિરાજમાન છે એનું લક્ષ આવશે. ત્યારે એને નિર્વિકલ્પ આત્માનો અનુભવ થઈને આનંદનો અનુભવ થવા યોગ થાય છે. આ વાત પ્રેમથી સાંભળવા જેવી છે. એ વિશ્વનો જ્ઞાતા થઈ જાય છે, સાક્ષી બને છે. જ્ઞાતા ભાવમાં વિતરાગતા છે, સાક્ષી ભાવમાં વિતરાગતા છે, અને કરતા બુદ્ધિમાં અજ્ઞાન રાગ ને દ્વેષ ને મોહ છે, આકુરતા છે. થવા યોગ થાય છે, પરિણામ થાય છે. પરિણામ નથી થતા, બિલકુલ પરિણામ નથી, વેદાંત કહે છે એમ નહીં, સર્વથા અપરિણામી કુટસ્થ છે એમ નથી, પરિણામો થાય છે, પણ પરિણામો થતા પરિણામનું કર્તૃત્વ છોડી દે, એના કાળક્રમે આવે છે પરિણામ, એને શું કરવું અને ના આવવા ના હોય એને શું કેવી રીતે લાવવું, ત્યારે શું કરવું મારે, કે કરતા બુદ્ધિ છોડવા માટે થોડીક વાર તું એ પરિણામનો કરતા નથી પણ જાણનાર છો. આ પહેલો પાઠ છે હજી, પછી બીજો પાઠ કે હું એને જાણવા રોકાઉં એ પણ મારો સ્વભાવ નથી, હું તો ચિદાનંદ આત્મા મારો ભગવાન અંદર બિરાજમાન છે એને જાણું, એને આત્મા પણ શ્રદ્ધું અને એમાં ઠરી જાઉં, બસ આ મારું કર્તવ્ય છે, ત્યારે એને ધર્મની શરૂઆત થાય છે. કાલ સાંભળ્યું કે કોઈ ભાઈ આવ્યા હતા અને એ વાત પહેલા વહેલા આવ્યા અને એને ખ્યાલમાં આવી, આ હા આ ધર્મની વાત, આ વાત સાંભળી નહોતી એવી આ વાત ધર્મની છે. આત્મા છે ને, બધા આત્મા છે અને એના પોતાના સ્વભાવની વાત છે. વિકથા તો અહીં મનાય છે, વિકથા તો અહીં કરવાની છે નહીં, અહીં તો આત્મકથા અને ધર્મકથાની વાર્તા ચાલે છે. કે થવા યોગ થાય છે, અરે સાક્ષી થઈ જાને, અરે જોતો ખરો, એક અખતરો તો કર, એક થોડીક વાર તો જો, એક મિનિટ તો જો, એક મિનિટ તો સાક્ષી બન, અરે એક સેકન્ડ તો સાક્ષી થા, અને જો તને આનંદ ના આવે તો અમારી પાસેથી લઈ જજે, એમ જ્ઞાનીઓ ધર્માત્મા કોલ કરાર કરીને કહે છે. અમારી પાસેથી લઈ જાજે એટલે એટલે કે તને આનંદ આવશે, આવશે ને આવશે, કઈ અમે આનંદ આપવાના છીએ એમ એનો અસહ્ય નથી. આ ગુરુદેવના ગુરુદેવનો ઉપકાર છે. આ બધી વાત ગુરુદેવે આપણને બધાને વારસામાં આપી છે. હા હા, થવા યોગ થાય છે એમાં તો વિતરાગતા છે. થવા યોગ થતા પરિણામને હું કરું એમાં સંસારનો રાગ છે, મોહ છે, મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. સાધારણ દોષ નથી, ચીભડાને ચોરને ફાંસીની સજા એમ નથી, કે આ પુણ્યના પરિણામને હું કરું એમ કરતા બુદ્ધિ રાખું તો એ તો ચીભડાનો ચોર ને ફાંસીની સજા, અરે ચીભડાનો ચોર નથી, એ આત્માનો ઘાતક આત્મઘાતી મહાપાપી છે. પુણ્યના પરિણામ થાય છે એને શું કરું, અરે થાય છે એને જાણવા રોકાઉં, જો જાણવા રોકાઉં તો હું મારા આત્માને ક્યારે જાણું, કરવાનું છોડું છું અને જાણવાનું પણ છોડું છું, હું તો મારા આત્માને જાણવા જાઉં છું. ત્યારે દ્રષ્ટિ ફરી અને આત્મા ઉપર આવે છે અને આત્માનો અનુભવ થતા ધર્મની શરૂઆત થાય છે. અનુભવ રતન ચિંતામણી, અનુભવ હે રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ. રાગાનુભૂતિ તો કરી અનંત વાર, પણ આનંદની અનુભૂતિ એને એક સમય આવી નહીં. માટે એ બધા ભાવો બંને બંધ ને મોક્ષ છે. થવા યોગ મોક્ષ કરનાર એ બંને મોક્ષ છે. કારણ કે હવે થવા યોગ જે થાય છે એમાં કારણ કે એકને જ પોતાની મેળે પુંજ પાપ આશ્રવ સંવ નિદ્રા બંધ ને મોક્ષની ઉપપત્તિ સિદ્ધિ બનતી નથી. શું કહે છે, ફરમાવે છે કે એકલો ભગવાન આત્મા જીવ તત્વનું અસ્તિત્વ હોય, અસ્તિત્વ એકલો એકલો આત્મા, એકલો એકલો આત્મા પરના લક્ષ કર્યા વિના પુણ્ય પાપ રૂપે કદી પરણમી શકતો, પર પદાર્થ એને પરણમાવતા નથી, આત્મા એ રૂપે પરણમે એવોનો સ્વભાવ નથી, પણ આત્માને ભૂલીને જ્યારે પરિણામ પરનું લક્ષ કરે છે ત્યારે પુણ્યને પાપના પરિણામ પ્રગટ થાય છે. માટે એકલો એકલો માત્ર આત્માનું અસ્તિત્વનું હોવાપણું છે ત્યારે પુણ્ય પાપના પરિણામ થતા હોય તો સિદ્ધ ભગવાનને થવા જોઈએ માટે માત્ર આત્માનું અસ્તિત્વ હોવા પણ તે પુણ્ય પાપને ઉપજવાનું કારણ નથી. માટે એકલો એકલો નવતત્વ રૂપે પરણમતો નથી, પણ એ નવતત્વ રૂપે પરણમે છે ત્યારે એ પરિણામ બીજાનો સંબંધ કરે છે, પરિણામ બીજાનો સંબંધ છોડે છે, ત્યારે નવતત્વના વ્યવહારિક ભેદ ઉભા થઈ જાય છે. અપૂરો વાત આ આત્માની વાત કઈ ન જાય, છતાં શ્રી ઉપકારી ગુરુએ વર્ણન કરીને ઈશારા કરે છે. કોઈ લાયક જીવ ધ્યાનમાં લે કે થવા યોગ થાય છે. આ શું? આ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે? હા ભાઈ, સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું છે, હે ભવ્યાત્મા, તો સાંભળ, તારામાં થતા પરિણામ એ થવા યોગ થાય છે. એનું કર્તૃત્વ બુદ્ધિ છોડી દે. કરતા બુદ્ધિ છોડ્યા છતાં સંવનિજરાના પરિણામ થશે, અને કરતા બુદ્ધિ રાખીશ તો સંવનિજરાને મોક્ષના પરિણામ થવાના નથી. ત્યારે હવે શું કરવું? કે પરિણામને જાણવા ખરા કે નહીં? અરે ભાઈ, એ તો એની કરતા બુદ્ધિ છોડાવવા માટે તો કરતા નથી પણ જ્ઞાતા છો, એમ થોડીક વાર તને કરતા બુદ્ધિ છોડાવવા માટે તું એનો જ્ઞાતા છો એમ કહ્યું. પણ જો તું એના જ્ઞાનમાં જ રોકાઈ જાશ, પરિણામને જાણવા રોકાઈ જાશ, તો ભગવાન આત્માને ક્યારે જાણીશ? માટે એનું જાણવાનું છોડી દે અને ભગવાન આત્માને અંદરમાં જાણવા જા. પર્યાર્થિકની ન્યાયક સર્વથા બંધ કરીને દ્રવ્યાર્થિકની ન્યાયક ઉગાડ, તો તને ભગવાન આત્માના દર્શન થશે. એ ચક્ષુ અનાદિકાળથી બંધ રાખી છે, અને પુણ્ય પાપનું કરતું તો ભાસતા એ ચક્ષુ ઉગાડી રાખી છે. હવે એ ચક્ષુને બંધ કરી દે, એને જાણવાનું બંધ કરી દે. વેલજીભાઈ, કર્તૃત્વ તો સ્વભાવમાં છે જ નહીં, પણ વ્યવહારે જાણેલો પ્રયોજનમાન પાછળથી આવવાનો છે. એને પેલા બંધ કરી દે તો પાછળથી વ્યવહાર નહીં, જાણેલો પ્રયોજનમાન આવ્યા વિના રહેશે. આત્માને જાણ્યા મોહનભાઈ, આત્માને એકવાર જાણ, પછી પરિણામ જે થાય એ પરિણામ એને જાણેલા પ્રયોજનમાન કહેવામાં આવે છે. પરિણામ થાય છે, જ્ઞાનમાં સપર પ્રકાશક શક્તિ છે. પોતાના આત્માને પણ જ્ઞાન જાણે, અને આત્માને જાણતા જાણતા જે પરિણામ થાય એ પરિણામ થયા, થવા યોગ થયા. મેં કર્યા એમ નહીં, થવા યોગ થયા એમ સમ્યક જ્ઞાનમાં સાધક જાણે છે. અને જેને અજ્ઞાન ટાળીને સમ્યક દ્રષ્ટિ થવું હોય એને પણ આ પ્રયોગને વિધિમાં આવવું પડશે કે થવા યોગ થાય છે, હું એનો કરનાર નથી. આખા જગતની સામે બળવો છે. આ આખું જગત માને છે કે જગતના પર પદાર્થને કરું, મેળવું, લાવું, ધ્યાન રાખવું, હાચવું, આઠ કર્મને બાંધવું, આઠ કર્મને ભોગવું, રાગને કરું, રાગને ભોગવું. હા હા, આખા જગતના અજ્ઞાની પ્રાણીઓથી જુદી વાત સર્વજ્ઞ દેવાદી દેવ પરમાત્મા જિનેન્દ્ર, આહા, જિનેન્દ્ર ભગવાન ફરમાવે છે કે હે ભવ્યાત્મા, તું તો જ્ઞાનમય આત્મા છો ને, તારો સ્વભાવ તો જાણવું છે ને. જેમ ચક્ષુ માત્ર જાણે પણ કઈ કરે નહીં, એ પણ દૂર રહીને જાણે ચક્ષુ, એમ હે ભવ્ય પ્રાણીઓ, તમે પણ જ્ઞાનમય આત્મા છો ને. જાણવું એ તમારો સ્વભાવ છે, પણ પરભાવને પર પદાર્થને કરવું એ તમારો સ્વભાવ નથી. અને પરભાવને પણ જાણવાનું બંધ કરીને સ્વભાવને એકવાર જાણ, તો આત્માને જાણતા જ પરિણામ આવશે. એ તને જણાશે કે આ પરિણામ આવ્યા. ચતુર્થ ગુણ સ્થાન હશે, સ્થિરતા ઓછી હશે, અલ્પજ્ઞતા હશે, તો જે પરિણામ જે સ્થિતિ હશે એને જાણવામાં આવશે કે વિશેષ પુરુષાર્થ કરવાથી વિતરાગતા વધે છે, વિતરાગતા વધશે એ પણ જાણવામાં આવશે, આનંદની વૃદ્ધિ થાય પણ જાણવામાં આવશે. દ્રવ્યને જાણતા જાણતા પરિણામનું જ્ઞાન થાય તેને અંદરનું સપર પ્રકાશક જ્ઞાન કહેવામાં આવે છે. અહીંયા કહે છે, અરે એકલો એકલો આત્મા આ પુણ્ય પાપ રૂપે પ્રણમતો નથી, પણ પરિણતિ પરનો સંગ કરે છે ને, ત્યારે પુણ્ય પાપ ઉભા થાય છે. એકલો એકલો આત્મા પોતે પુણ્ય પાપ રૂપે પ્રણમી જાય તો નિત્ય પુન પાપ રૂપે પ્રેરણા કરે, પણ એ પરિણામ લક્ષ કરે છે પર પદાર્થ નું, આત્મા લક્ષ કરતો નથી, આત્મા કર્મમાં જોડાતો નથી, આત્માના પરિણામ જોડાય છે, અને જે પરિણામ કર્મમાં જોડાય છે તે પરિણામને રાગભાવ કહેવામાં આવે છે, અને જે પરિણામ પરનું અવલંબન છોડીને જે પરિણામ આત્માનું અવલંબન લે છે એ પરિણામમાં વિતરાગ ભાવ પ્રગટ થાય છે. તો અહીંયા પરનો સદભાવ સંબંધ અને અભાવ સંબંધ કર્મનો, સદભાવ સંબંધથી પુણ્યપાપ આશરો બંધ પ્રગટ થાય છે, અને કર્મના અભાવ નિમિત્ત હોય ત્યારે સંવા નિજરાને મોક્ષ તત્વ પ્રગટ થાય છે. માટે આત્મા એકલો એકલો નવતત્વ રૂપે પરણવી જાય એમ બનતો નથી, કારણ કે એકને જ પોતાની મેળે પુણ્યપાપ આશ્રવ સંવર નિજરા બંધને મોક્ષની ઉત્પત્તિ સિદ્ધિ બનતી નથી. તે બંને જીવ અને અજીવ છે, એ પુણ્ય ને પાપ, પુણ્યના બે પ્રકાર, જીવ પુણ્ય અને અજીવ પુણ્ય, ભાવ પુણ્ય અને દ્રવ્ય પુણ્ય. ભાવ પુણ્ય એ ચેતનનો વિકાર છે અને દ્રવ્ય પુણ્ય એ જૂના કર્મના ઉદયની પ્રકૃતિને જૂના ભાવ દ્રવ્ય કહેવામાં આવે છે. એમ દ્રવ્યને ભાવને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ સ્વભાવમાં તો એ નિમિત્ત નૈમિત્તિક સંબંધનો અભાવ છે. એમ જાણીને પરિણામનું લક્ષ છોડી, પરનું લક્ષ છોડી, અને એક થોડીક વાર એક સેકન્ડ માટે, એક સેકન્ડનું કામ છે આહા, એક સેકન્ડ માટે તો તું તારા આત્માને જાણ, આહા, પરને જાણતા તો તને આવડે છે, તો જાણતા તો આવડે છે, ને પરને જાણતા જ્ઞાને થયું ને સુખે થયું ને, માટે હવે તું આત્માને જાણ, તો આત્માને જાણતા તને આત્મિક સુખ પણ પ્રગટ થશે પ્રભુ, અને તને જ્ઞાન પણ પ્રગટ થશે. માટે તે બંને જીવ અને અજીવ છે, એ નવ તત્વમાં એક જીવ છે અને એક નિમિત્તપણે અજીવ તત્વ છે, બે નો નિમિત્ત નૈમિત્તિક સંબંધ બનતા નવ તત્વ પ્રગટ થાય છે. એ એકલો એકલો આત્મા પોતે નવ તત્વ રૂપે પરણવી શકતો નથી. થઈ ગયો વખત, નવ ને ચાર મિનિટ થઈ, પારો પૂરો થઈ ગયો, બીજો પારો. થઈ ગયો પ્રશ્ન પૂરો, તો ઉત્તર આપો, બરાબર આપો હવે ઉત્તર, નહીતર હજી પ્રશ્ન ચાલુ હોય તો રાખો તમે. થઈ ગયો પૂરો? જો ભાઈ, જિનેન્દ્ર ભગવાનની વાણી જ્ઞાનીઓ દ્વારા, અનુભવી પુરુષો દ્વારા જે સાંભળવા મળે, સર્વજ્ઞ ભગવાનની વાણી, સંતોની વાણી જે કાન ઉપર આવે, એ પુણ્યનું કારણ છે, એક વાત. હવે એ વાણીને સાંભળીને એને જે જેમ વાણીમાં આત્માનું સ્વરૂપ આવ્યું એમ સાંભળીને નિર્ણય કરીને પછી જો એ આત્મા આત્માનો અનુભવ કરે તો એને ધર્મ થાય છે અને એને પુરુષાર્થ કહેવામાં આવે છે. બીજી વાત કે પાપના ઉદય કરતા આ પુણ્યના ફળમાં જે વાણી સાંભળવા મળી એ તો ભલી કે નહીં, સારી કે નહીં એમ પ્રશ્ન આવ્યો. તો જો એ જ પ્રકારનો અભિપ્રાય રહ્યા કરશે તો એને વાણી તો પૂર્વે અનંતવાર મળી અને વાણીનું જ અવલંબન રહ્યા કરશે. વાણીમાં કહેલું આત્મતત્વ એનું અવલંબન ક્યારે કરશે આત્મા? માટે વાણી મળે છે નિમિત્ત રૂપે, તો વાણી જેને મળે એને આત્માનુભવ થાય એવો પણ નિયમ નથી. વાણીના વાચ્યને જે ગ્રહણ કરે એને આત્માનો અનુભવ થાય છે. માટે જે પુંજના યોગે જિનેન્દ્ર ભગવાનની વાણી મળી, પુંજના યોગે એનાથી સંતોષ પામવા જેવું બિલકુલ નથી. અને એ પાપ કરતા પુણ્ય સારું કે નહીં એ અભિપ્રાય પણ ખોટો અભિપ્રાય છે. એ અભિપ્રાય સાચો કેમ કે એને પુણ્યના પરિણામનું કર્તૃત્વ નહીં છૂટે. કેમ કે પાપ કરતા પુણ્ય ભલું લાગે છે એટલે પુણ્યના પરિણામનું કર્તૃત્વ નહીં છૂટે. અહીંયા તો પુણ્યના પરિણામનું કર્તૃત્વ છોડાવી અને દ્રવ્ય દ્રષ્ટિ આત્મદ્રષ્ટિ કરાવવી છે. વચ્ચે પુણ્યના પરિણામ આવી જાવ તો આવી જાવ, એ મારું કર્તવ્ય નથી. મારું કર્તવ્ય તો મારા શુદ્ધાત્માને અંતર સન્મુખ થઈ અને એનું જ્ઞાન ને એનું સદાન, આત્માનું સદાન અને આત્માનું જ્ઞાન, બસ એ એક કરવા જેવું છે. અને વાણીમાં પણ એ આવ્યું છે. વાણીમાં બીજું કઈ આવતું ને વ્યવહાર સામાયક એ નિશ્ચયની સાથે રહેવાથી ને ઉપચારથી સામાયક કહેવાય. વરની હારે અણવર હોય ને તો ખરેખર તો વરાજો એ વરાજો છે અને અણવર તો